ગુજરાતી સાહિત્યને સાત સમંદર પાર પહોંચાડવું હોય ત્યારે અનેક લેખકો અને તજજ્ઞો ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરી જાણે છે. તેના દાખલા આ કાર્યક્રમમાં અમે અનેકવાર રજૂ કર્યા છે. આ વિષયે પ્રસારિત થયેલ પાછલી મુલાકાતો અમારી વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. એવો જ એક નોખો ચીલો ચાતરનાર યુવાન લેખિકા છે અવની દલાલ. સુરતથી અવની આજે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે તેમની નવલકથા ઋણાનુબંધ વિશે વાત કરવા. અવની, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
થેન્ક યુ નિતલ, ગુડ મોર્નિંગ.
તમારી નવલકથાની શરૂઆત ખૂબ જ રસપ્રદ રીતે થઈ હતી, તે જરા શ્રોતા મિત્રોને જણાવશો?
હા નિતલ, ઋણાનુબંધનું સર્જન એ મારા જીવનની સૌથી સુંદર ઘટના છે ને એમ કહી શકાય નિતલ. જ્યારે 2006-07 એ દરમિયાન ઓરકુટ ફેસબુક અને બ્લોગ દ્વારા ગુજરાતી લેખકો પોતાનું સર્જન શેર કરતા થયા હતા, એ ટેકનોલોજીની આ ક્રાંતિએ મારા જેવા અનેકને લેખક તરીકે ઓળખાણ આપી. હવે નિતલ, ઋણાનુબંધ પહેલા મેં લઘુકથા લખી હતી અને ફેસબુક પર એને 3 એપિસોડમાં મેં એક પછી એક પોસ્ટ કરી હતી, એવરી વીક એક એક પોસ્ટ. અને આ વાંચીને મારા જે વર્તુળ મિત્ર વર્તુળમાંથી મને ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ મળ્યો અને ફેસબુક પર આવતી વાચકોની કમેન્ટ્સને કારણે એમના સીધા સંપર્કમાં મારાથી રહી શકાયું. અને એક પોઈન્ટ ઉપર મને એવું લાગ્યું કે આ નવલકથાને આગળ વધારી શકાય એમ છે, આ કથાને હજી આગળ વધારી શકાય એમ છે. અને એ વિચાર મેં મારા વાચકો સમક્ષ ફેસબુક પર જ શેર કર્યો. અને એ વખતે દિવ્ય ભાસ્કરના એડિટર હતા મેહુલભાઈ વ્યાસ, એમનો મેસેજ આવ્યો અને એમણે મને કહ્યું કે આ કથા અવની તું આગળ વધાર અને ઘણું સરસ જઈ રહ્યું છે. અને બસ એમ જ પછી એક પ્રકરણ હું લખતી ગઈ અને ફેસબુક પર પોસ્ટ કરતી ગઈ. વાચકોનો અઢળક પ્રતિસાદ મળ્યો મને એમાં, એમની કમેન્ટ્સ, મેસેજીસ, ફોન કોલ્સ દ્વારા એમનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. અને એના પાત્રો જાણે જીવન બનીને મારા અને મારા વાચકોના લાગણી તંત્ર સાથે વણાઈ ગયા હતા એવું મને લાગ્યું.
અવની, એટલે ધારાવાહિક રૂપે તમે ઋણાનુબંધની શરૂઆત ફેસબુક પર કરી, પાછળથી જો કે નવલકથા રૂપે પ્રકાશિત પણ થઈ છે.
હા, એટલે એ રીતે જ પછી 35 પ્રકરણની નવલકથા અહીંયા ફેસબુક પર આખી પૂરી થયા બાદ પછી વિવેકભાઈ દેસાઈએ મને કહ્યું કે અવની, એને શિલ્પા મારા બહુ ખાસ મિત્ર છે અને મિત્ર ભાવે એમણે સજેસ્ટ કર્યું કે અવની આપણે આને પબ્લિશ કરીએ.
અવની, આમાં ઘણી બધી મેડિકલ ઇન્ફોર્મેશન પણ છે, તમારી આ સ્ટોરી તો છે જેમાં પણ મેડિકલ ઇન્ફોર્મેશન પણ આપી છે, તો શું તેને માટે ખાસ રિસર્ચ કરી હશે?
હા નિતલ, અલગ અલગ મેડિકલ ફિલ્ડમાં મારા ઘણા મિત્રો છે, જેમ કે કપિલભાઈ ઠક્કર મારા નેફ્રોલોજિસ્ટ ફ્રેન્ડ હતા, દીપક તમાકુવાલા યુરોલોજિસ્ટ, એ બધા મારા ફ્રેન્ડ હતા, અને પાર્થ નાણાવટી જે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં જ રહે છે, એ લેબોરેટરીને લગતી જે બધી ઇન્ફોર્મેશન, આ બધું ઇન્ફોર્મેશન મને મિત્રમંડળમાંથી જ મને મળતું ગયું અને એ પ્રમાણે હું એમાં લગતી ગઈ. અને ઘણું બધું નો ડાઉટ ઇન્ટરનેટ પરથી અને ડોક્ટર્સ ઘણા બધા રિસોર્સિસથી મેં રિસર્ચ કર્યું છે આની ઉપર. અને આ કથા છે ને તે માત્ર રોમેન્ટિક કે સામાન્ય થ્રિલર હોય એવી નવલકથા નથી. આ નવલકથા નેચરોપથી અને આયુર્વેદને વર્લ્ડવાઇડ એક્સેપ્ટન્સ કેમ નથી મળ્યું એ વિચાર અધીરભાઈ અમદાવાદીએ મને કર્યો હતો અને એનું એક્સેપ્ટન્સ વર્લ્ડવાઇડ લેવલ પર થાય એ માટેનું વિઝન આ નવલકથાની અંદર છે. એટલે આ નવલકથાનો જે આખું કન્ટેન્ટ છે એની પાછળ એક વિઝન રહેલું છે એમ કહું તો ખોટું નથી. 2010 ઓગસ્ટ મહિનામાં એક દિવસે હું મારી નાની બેન અને ધ્વની છે એનું નામ અને એની મિત્ર વ્રતિની અમે વાતો કરતા બેઠા હતા ને વ્રતિનીએ અચાનક મને એના મમ્મીના એક ફ્રેન્ડની વાત કરી અને કહ્યું કે દીદી તમને ખબર છે મારા મમ્મીના એક ફ્રેન્ડની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને હવે એમનો એક દીકરો છે જે મેન્ટલી રિટાર્ડેડ છે એની કિડની એ આંટીને ડોનેટ કરવાનું વિચારી રહ્યા છે કારણ કે દીકરો પણ લાંબુ એનું આયુષ્ય પણ ખૂબ ટૂંકું છે એવું ઓલરેડી ડોક્ટર્સે કહ્યું હતું. બસ આ બે વાક્યો મારા મનમાં એકદમ ખૂપી ગયા અને આ સાંભળ્યા પછી કેટલાય દિવસો સૂઈ નહોતી શકી અને ખબર નહીં આ અપરિચિત કુટુંબે મારા મન પર કબજો જમાવ્યો. બસ આ જે મનોમંથન થયું ને એનો નિચોડ છે રૂણાનું બંધ. લખતા લખતા નીતલ એક સમય એવો આવ્યો હતો ફેસબુક પર જયારે પોસ્ટ કરતી હતી આ નવલકથા, ત્યારે ઘણો સમય એવો વચ્ચે રિસર્ચ અમુક મને સવાલના જવાબો નહોતા મળ્યા, એના કારણે મેં ઘણો બધું લેટ પણ કર્યું હતું પોસ્ટ કરવામાં. તો એ વખતે આઈ ટુક બ્રેક ફોર આઈ મીન 1 or 2 months ઇન બિટવીન.
અવની નવલકથા મેં પણ હમણાં જ વાંચી, ખૂબ ગમી. એની જે એક ઉડીને આંખે વળગે એવી વસ્તુ હતી એમાં જે તમે ગુજલીશ ભાષાનો ઉપયોગ કર્યો છે જે આજકાલ વપરાય છે, કારણ કે રેડિયો પ્રોગ્રામમાં અમે જ્યારે સ્ક્રિપ્ટ તૈયાર કરતા હોય ત્યારે આ પ્રશ્ન રોજ અમારી સામે આવે છે, કેટલા શબ્દો ઇંગ્લિશમાં વાપરી શકાય, કયા શબ્દો શુદ્ધ ગુજરાતીમાં જ વાપરવા. તમે એ અસમંજસનો ઉકેલ કેવી રીતે કાઢ્યો હતો?
નીતલ, એકચ્યુઅલી આપણી નવી પેઢીને સાથે કનેક્ટ થઈ શકીએ ને એના માટે એ જેવું બોલે છે અને જે ભાષા રોજ બરોજ વાપરે છે ને એ આપણે જો એનો ઉપયોગ કરીએ તો કદાચ એ કનેક્ટ આપણે એમની સાથે થઈ શકીએ. એટલે મને એવું લાગ્યું એક જગ્યાએ કે એકદમ આપણે નવલકથામાં ગુજરાતી ભાષા તદ્દન શુદ્ધ વાપરીએ તો કદાચ કનેક્ટ નહીં થઈ શકે આજની પેઢી સાથે. અને મને એવું લાગ્યું કે ગુજરાતી ભાષામાં સાહિત્યનું જ્યારે નવું સર્જન કરવું હોય તો એમાં ભાષા, કન્ટેન્ટ, માધ્યમ, ટાર્ગેટ આપણું ઓડિયન્સ યુવાનો છે એમ સમજીને જો સાહિત્યનું બ્રાન્ડિંગ અને પોઝિશનિંગ કરીએ ને તો એ રીતે એવી વિષય વસ્તુઓ અને અર્બનાઇઝેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો ઘણો ફરક પડી શકે એવું મને લાગ્યું.
અને એ સાહિત્ય થોડું વધારે વંચાય, નહીં તો આજની પેઢી ગુજરાતી સાહિત્યથી અળગી થતી જાય છે. એટલે તમે એક તો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, ફેસબુક પર જ આ નવલકથાની શરૂઆત થઈ, એમાં ભાષા તમારી જે નવી જનરેશન વાપરે છે એવી છે, અને જે રીતનું તમે એમાં ફેમિલી પિક્ચર ઊભું કર્યું છે, એક વિભક્ત કુટુંબ છે, સંયુક્ત કુટુંબ નથી, વર્કિંગ કપલ છે, એ સેટઅપ પણ તમારો ખૂબ જ મોડર્ન છે.
હા નીતલ, જસ્ટ એનો કન્સેપ્ટ આ જ છે કે ભાષા, કન્ટેન્ટ અને માધ્યમ આ ત્રણે ત્રણમાં આપણે જો અર્બનાઇઝેશન લાવીએ તો આપણે ઘણું નજીક જઈ શકીશું યુવાનો સુધી એવું મને લાગ્યું.
અવની, કોઈ નવા ફ્યુચર પ્રોજેક્ટ જેના પર તમે અત્યારે કામ કરી રહ્યા હો?
હા નીતલ, મિની સિરીઝ લખી રહી છું. મિની એ નિકનેમ છે જે મને મારા સ્કૂલ ફ્રેન્ડ આપ્યું હતું. એમાં નાના નાના વિચારોને એ પણ એકદમ ક્રિસ્પી લેંગ્વેજમાં લખાયા હશે જેમાં થોડું હ્યુમર એડ થયું હશે, પણ છતાં બી એકદમ થોટ પ્રોવોકિંગ બની રહે એવા નાના નાના માત્ર 5 કે 10 સેકન્ડમાં વાંચી શકાય એવા રાઇટિંગ પીસીસ જે પોકેટ સાઇઝ પાવર હાઉસ જેવા હોય, જેની કોફી ટેબલ બુક પણ બનાવી શકાય એવું કંઈક અત્યારે હું લખી રહી છું અને એ ઉપરાંત લઘુકથાઓ પર પણ કામ કરી રહી છું.
અવની, ફેસબુક પર ધારાવાહિક રીતે તમે એક નવલકથા મૂકી, એ કદાચ પહેલો જ આ પ્રયોગ થયો છે ગુજરાતી સાહિત્ય માટે.
એટલે ફર્સ્ટ એવર એક્સપેરિમેન્ટ.
અવની, આજે સમય કાઢીને અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ઓકે, થેન્ક યુ નીતલ.